भवसंभवभीतिभेदनं सुखसंपत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्द गुरुं भजे सदा। वर्णिवेश रमणीय दर्शनं मंदहास रुचिरा पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। सर्वपरि सर्वावतारी श्रीस्वामिनारायणाय नमो नमः। सर्वकारणकारण परमध्येयमूर्ति श्रीहरे कृष्ण महाराज सुख कर दुख हर प्रियवर श्री घनश्याम महाराजाय नमो। एकाकी वनवास कांद फूल फलासी महाकरुणानिधान अतिकृशतनु बाल मुनि श्री नीलकंठ वर्णि राजाय नमो। सदानंदायिने आनंद घन मूरतये श्री सहजा आनंद स्वामी महाराजाय नमो नमः। आदि गुरुए सद्गुरुए श्री गोपालानंदाय हरि रूप निमग्ना साधु सेवकाय नमो। सत्संग मातृषि मुक्तानंद मुने पंडित प्रवर नित्यानंद मुने कविवर श्री ब्रह्मानंद स्वामी ने वैरागी निष्कुलानंद मुने प्रेम सखी प्रेमानंद मुने स्नेही सच्चिदानंद स्वामी ने विवेकी आनंदानंद मुने त्यागी सदानंद स्वामी ने धर्मी भाई आत्मानंद इत्यादि सर्वनंद सद्भ्यो नमो नमः। ग्रंथ लेखका धारानंद मुनये नमो नमः। ग्रंथ श्रोत्र भक्तरा दादा खाचरा दिव्यो नमो नमः। मम मोक्ष दात्र गुरु श्री राधारमण स्वामी ने नमो नमः। सर्व प्रकट साध्यः प्रकट हरि भक्ते भ्यो नमो नमः। विक्रम संवत 2073 आसोवद एकादशी अने रविवार तारीख 15-10-2017 કુંડળધામ ભજન હોલ। આજે રૂડી રમા એકાદશી ઉપવાસ છે। આપ સૌ મહારાજોનું સાગરસાર જ્ઞાન યજ્ઞમાં હું સ્વાગત કરું છું, વધારો। આજે રાત્રે જાગરણમાં પણ આપણે આજ લાભ લેવું। અત્યારે પૂર 17મું શ્રી સ્વામિનારાયણ વિજય તેતરામ શ્રી સહજાનંદ સ્વામીને નમઃ। મહામુક્ત સ્વામી શ્રી સિદ્ધાનંદ મુનિ કૃત શ્રીમદ હરિચરિત્રામૃત સાગર સાર જ્ઞાન યજ્ઞ પૂર 17 તરંગ 101। ભાવથી ભગવાનને ધ્યાનમાં ધરો એ મંગલા છે। વાલા ભક્તો, ગત 16મા પૂરમાં શ્રીહરિએ વડતાલમાં ફૂલદોલનો ઉત્સવ કર્યો। હવે આ 17મા પૂરમાં શ્રીહરિ 4-5 વાર ગઢપુરથી વિચરણ કરતા કરતા વડતાલ આવે છે ને પાછા વડતાલમાં વિધવિધ સમયાઓ કરીને ગઢપુરમાં જાય। એક વાર ગઢપુરથી સોરઠમાં વિચરણ કરીને પાછા ગઢપુર પધારે છે। આવું બધું આવે છે, ગઢપુર વડતાલ, ગઢપુર વડતાલ, એકવાર ગઢપુરથી સોરઠ ને પાછું ગઢપુર। એમ જ એરણ સાહેબને મળવા શ્રીહરિ અમદાવાદ જાય છે 17મા પૂરમાં, અને વિચરણ કરતા કરતા પાછા ગઢડે પધારે છે। એમ આ પૂરમાં આટલી લીલાનો સમાવેશ છે, એટલે લગભગ મારા જ 7-8 વાર ગઢડા નીકળશે અને પાછા ગઢડે પધારશે, ગઢડા નીકળશે પાછા ગઢડે પધારશે। 4-5 વાર વડતાલ, એકવાર સોરઠ ને એકવાર અમદાવાદ એરણ સાહેબને મળવા। ઓકે, આટલી લીલાનું આપણે પાન કરી લઈએ। આજ બધા ભૂખ્યા હશો, કાંઈ જમ્યા નહીં હોય, એકાદશી નકોડી હશે, હુકાઈ ગયા હશો, પણ હરિરસથી આપણે ભીના થઈ જવું છે। હવે જો આપણો આદેશ હોય, રજા છે, આગળ વધુ, તમે બધા તૈયાર છો ને? એવી મણીઓ આવે છે આમાં, સાર સાર રૂપ કેની વાત જાવ। ચાલો તો શ્રીહરિ વડતાલથી પુષ્પદોલોત્સવ કરી ગઢપુર પધાર્યા। તે દિવસોમાં ધરમપુરના ઘોડેસવારો રાણી કુશળ કુંવરબાઈએ દેહ ત્યાગ કરી દીધો છે તે સમાચાર લઈને ગઢપુર આવ્યા। વાત આમ છે, એક બહુ મજાની વાત ટૂંકમાં કહું કે મહારાજે કુશળ કુંવરબાઈને એમ કહેલું કે રાજની વાસના તો ડોશી તારે છે અને તું મરીને કૂતરી થાયશ, આવું એને કીધું તું માર વાલે। 80 વર્ષની ઉંમરના એ 700 ગામના રજવાડાના રાજમાતા, એને મહારાજે તું કૂતરી થાય છે એમ કીધું, અને ત્યારે હસતા હસતા માડી એમ બોલેલા કે હે નાથ, તમને હું ઓળખું છું, તમે કોણ છો, અને મેં તમારી હારે પ્રેમ કર્યો છે, રજવાડા હારે નહીં, તમે અહીંથી જાશો એટલે મારો દેહ રહેશે નહીં, આવું તે દી એ ડોશી બોલ્યા હતા। અને ભગવાન સ્વામિનારાયણ ધરમપુરથી નીકળ્યા પછી ઇતિહાસ એમ કહે છે
કે રાણી કુશળકુંવર બાઈને અનજળ ગળે ઉતર્યા નથી. કેવા એણે ભગવાનને ઓળખ્યા હશે અને કેવો એણે પ્રભુમાં જીવ જોડ્યો હશે. એણે મૂર્તિ કેવી આમ નેત્ર દ્વારે હૃદયમાં ઉતારી લીધી કે સ્વામિનારાયણને એ વાતના વખાણ કર્યા વગર રહેવાતું નહોતું. અમે ધરમપુર ગયા હતા, કુશળ કુંવરબાઈ રાણી અમારે દર્શન કરતા કરતા વૃત્તિ પલટાવીને અમારી મૂર્તિ જે અંદર ઉતારી ગયા સંતો હરિભક્તો, એમ અમને અંદર ઉતારો, દાખલો બની ગયો એ આડોશીમાં. ભગવાન જે દી નહોતા મળ્યા તે દી પોતાના રાજ્યમાં એક બ્રાહ્મણ રાખેલા ને એની પાસે ભાગવતની કથા સાંભળ્યા જ કરતા. અને ભૂદેવે એકવાર રૂકમણી હરણની કથા સાંભળાવીને ભગવાન કનૈયો દ્વારિકાથી ઠેઠ અહીંયા મહુવાના પાદર સુધી આવ્યા રૂકમણીને હરણ કરવા. અને રૂકમણીને ભગવાન શ્રીહરિએ બાવડું ઝાલીને રથમાં લીધા અને કુશળ કુંવરબાઈ અકળાણા ભટડા બંધ કરી કથા કરી, તું કથા વાંચી વાંચીને મરી જઈશ ને હું સાંભળી સાંભળીને મરી જઈશ, જ્યાં સુધી પ્રગટ પ્રભુ આપણો હાથ ન જાલે ત્યાં સુધી જીવતરમાં હું કમાણા કહેશ. આવું બોલી અકળાઈ ગયા. કેવા પ્રભુના ભૂખ્યા થયા છે આ કથા છે. અને શબ્દમાં હમ કેસે બયા કરે, કેવી રીતે આને હું વાણીથી તમારી આગળ રજૂ કરું, રજૂ કેવી રીતે કરું? આ પ્રેમ, આ ભાવ, આ સમર્પણ, આ ખુમારી, આ તડપણ, આ ભૂખ, આ કઈ શબ્દોમાં આવે? આ કઈ વાત જેવડી વાત છે? પેલી વાત સાંભળી તમે, બધા હાથીના માથામાં હાચા મોતી ન હોય, બધા સરોવરમાં કમળ ન થાય, બધા મૃગના ડૂટામાં કસ્તુરી ન હોય, બધા ગ્રહસ્થને ઘરે સતી નારી ન હોય, એમ બધા ગામમાં કે બધે આવા મુક્ત જન્મ લેતા ન હોય, ક્યાંક હોય. ધન્ય ધર્મપુરને, ધન્ય એ પ્રદેશને, ધન્ય રાણી કુશળ કુંવરબાને કે જેણે પુરુષોત્તમ ઓળખ્યા અને પુરુષોત્તમે એને પોતાના દિવ્ય આનંદમાં લઈ લીધા. 15 દિવસે શરીર છોડી દીધું, સમાચાર આવી ગયા. શું ગજબની કથા છે! એ એક મુક્તને કારણે મારે વાલે ઠેઠ ગઢડેથી ધરમપુર જવા સુધીની લાંબી ખેપ ખેડી એકને માટે. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં ભગવાન સ્વામિનારાયણ સર્વોપરીની અવતાર લીલામાં આ કથા હોનાના અક્ષરે લખાઈ ગઈ. ત્યાવત ચંદ્ર દીવા કરો કે ભગવાન સ્વામિનારાયણ ધર્મપુર ગયા હતા. સમાચાર આવ્યા કે રાણી દેહ તજી ગયા છે, ત્યારે શ્રીહરિ એટલું બોલ્યા કે હવે તો ધર્મપુરમાં સત્સંગ પૂરો થઈ રહ્યો, હવે ત્યાં કાંઈ ન રહ્યું. મતલબ કે એ એક જ આત્મા સત એવા અમારા સંગી હતા, એને અમે અમારામાં લીધા, હવે ત્યાં કાંઈ જવા પણ ન રહ્યું. બોલો, પતી ગયો. ક્યાંય ક્યાંય કોઈ કોઈક દેશમાં, કોઈ ગામમાં, કોઈ ઘરે આવા હરિમાં હેતાળા જીવ હોય છે, એ જાય પછી ત્યાં કાંઈ ન હોય. એની જ્યાં સુધી ઉપસ્થિતિ હોય ત્યાં સુધી ત્યાં ભગવાન પણ વારે વારે આવે જાય આવે જાય, સાધુ સંતો આવે ને જાય આવે ને જાય, હરિભક્તો આવે જાય આવે જાય. એક અલૌકિક માહોલ હોય એને લઈને હોય, એને લઈને એના હગા સ્નેહીઓ ઓળખે ન ઓળખે પણ એને લઈને કેટલુંક હોય છે, એ જાય પછી વાહે કાંઈ ન હોય પૂરું. શું અદ્ભુત કથા છે વાલા ભક્તો! શ્રીહરિએ ગઢપુરમાં રાવ નવમી કરી, પછી કારિયાણીના માચા ખાચર ઉર્ફે અચિંત્યાનંદ સ્વામી એ સંત થઈ ગયા હતા. અચિંત્યાનંદ એમણે બામણ ગામ મુકામે દેહ છોડ્યો. સ્વામી અચિંત્યાનંદજી ધામમાં ગયા અને કે કારિયાણીના કાંઠી માચા ખાચર. હવે એમને પછવાડે ગામ કારિયાણીમાં એમના ભત્રીજા વસ્તા ખાચરે ભારે ખર્ચ આદી રહ્યો કે મારે મારા કાકાનો મોટો ખર્ચ કરવો છે. એની પછવાડે કરે ને બારમું શું કહેવાય, જે કહેવાતું હોય. અને ભગવાન સ્વામિનારાયણને ગઢડે આવીને પ્રાર્થના કરી કે મારા કાકાના ખર્ચમાં એના બારમામાં તમારે પધારવાનું છે. આય મોજીલો ભગવાનને ઓલાય મોજીલા ભક્ત, ભલા એક સાધુ થઈ ગયેલા સંત ગુજરી જાય ને એની વાહે એના બારમાન ખર્ચ કર્યા હોય એવું ક્યાંય સાંભળ્યું? પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે કે માચા ખાચર સાધુ હતા, બામણ ગામમાં ધામમાં ગયા, પણ એનું બારમું કારિયાણીમાં એના સંબંધીઓએ કર્યું હતું, કર્યું હતું એટલું નહીં. સ્વામિનારાયણ ભગવાન સાધુ સંતોને સાથે લઈ અને સ્વામી અચિંત્યાનંદજીનું બારમું ખાવા કારિયાણીએ ગયા હતા. અને એટલે તો અલૈયા ખાચરના સંબંધી ગુજરી ગયા તે અલૈયા ખાચર મહારાજને તેડવા આવ્યા હતા કે હાલો. અને મહારાજ કે એવા કાયટા ખાવા અમે નવરા નથી. ત્યારે અલૈયા ખાચરને વાઢ્યા હોય એવું વહમું લાગ્યું અને એમ બોલ્યા તો કારિયાણી હું કામ ગયા હતા? મહારાજ કે કારિયાણી તો મારું ઘર છે, તે ગયો તો જાવ નથી આવતા. પછી એવું ખોટું લાગ્યું બાપુને, તે ભાઈ ગયા બાપુ, દર્શને આવતા બેન થઈ ગયા ને કેટલાય આવવા નહોતા દેતા, એવો અભાવ લીધો પ્રગટ ભગવાનનો. ખેલ જામ્યો તો વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ સ્વામી અચિંત્યાનંદજીના કારજમાં કારિયાણી પધાર્યા. એ રસોઈ પાણી કર્યા ને જીમાન જમાડ્યા ને આનંદ કર્યો. સમજાણું તમને? પછી તમને ખબર છે કોના કોના કારજમાં મહારાજ ગયેલા? કુંડળ આવ્યા હતા, અમરા પટગર ના કારજમાં મહારાજ આવ્યા હતા, એના દીકરા હરહુર ખાચર તેડી આવ્યા હતા. બોલો, પછી સુંદરિયાના હેમરાજ શેઠના કારજમાં ગયા હતા, પછી મીણબાના કારજમાં કરિયાણા ગયા હતા, પછી સુખસ્વામીના બા ધામમાં ગયા ત્યારે સુખસ્વામીને લઈને મહારાજ ન્યા ગયા હતા. જી આ તો બધી અલૌકિક વાતો છે. મારા વાલાના ખેલ છે, અનંત કોટી બ્રહ્માંડ એને રૂમાળે રૂમાળે લુંબો ઝુંબો ઉડે ભાઈ, એની આ વાતો છે. આ મારી તમારી વાતો નથી, મારે તમારે એને ગમે એમ રેવાય, પણ એની બધી લીલા ગવાય. ભગવાન શ્રી હરિ પછી કારિયાણી થી ભાલબારા ગયા. ભાલહોરા થઈ વડતાલ પધાર્યા અને વડતાલમાં આંબલે રમણીએ એક હિંડોળો બાંધ્યો હતો પ્રેમી ભક્તોએ. ભગવાન શ્રી હરિ ત્યાં હિંડોળામાં આવીને બિરાજ્યા. સંતો હરિભક્તો અને બાઈઓની સભા થઈ, બધા બેઠા. એ સમયે ભાલ અને બારા તથા ઉત્તર ગુજરાતના હરિભક્તો પણ આવ્યા છે. અહીંયા એક મહારાજ નાની એવી બહુ મસ્ત વાત કરે છે હિંડોળે ઝૂલતા ઝૂલતા, જે બીજાના ગુણ ગાય એ સર્વોપરી થાય. ટૂંકમાં આ વાતનું શીર્ષક છે, જે બીજાના ગુણ ગાય એ સર્વોપરી થાય, અને જે પોતાના ગુણ ગાય એ ઉતરી જાય. અચ્છા લગે વો કરે. હવે આના વિશે ગ્રંથકાર એવું કહે છે,
શુદ્ર जन के रहे ये हरीती
और कु हठावन सीखत नीते
और कु तुच्छ करन जो चाहते आपे तुच्छ तरत हो जाते।
शुद्र मानस निम्न निम्न कक्षा नो हल्को जीव अने महान मानस मा शुं तफावत होय एना उपर प्रकाश पाड़े छे ग्रंथकार के तुच्छ शुद्र मानसनी रीत एवी होय छे के ते बीजाने पाछा पाड़वानी नीति शीखे छे। अने लोहीना गुणा एना मां बाप ना कदाच एवा होय ने एने आने शीखवाड्या होय। બીજાને પાછા પાડવાની જે નીતિ શીખે, કળા શીખે, યુક્તિ હોશિયારી ચાતુરી શીખે, આ બધા તુચ્છ બુદ્ધિના માણસો, ક્ષુદ્ર જીવ, હલકા। અને જે બીજાને તુચ્છ કરવા ચાહે છે તે પોતે જ તરત તુચ્છ થઈ જાય છે। આ ઈશ્વરનો કાયદો છે, એનો નિયમ છે। મેં તમે જિંદગીમાં જ્યારે કોઈકને હલકા પાડવા જ્યારે પ્રયત્ન કર્યો છે ત્યારે આપણે હલકા પડ્યા જ હોય, કેમ જે એ તો પડતા પડે, તમારા દિલમાં વિચાર એવો આવ્યો ને ત્યાં તમે હલકા થઈ ગયા। હલકા વિચાર કરે એ માણા હલકો થઈ ગયો, બોલ્યા તો થતા થાય, જેને તમે હલકા કરવા ધાર્યું છે એ।
गर्व गंजन भगवान ये हा प्रत्यक्ष पोक्ष रहाए ते हा सहन रति भर करत न ताई जैसे फल तरत देत रहाई।
भगवान तो गर्व गंजन छे, ते प्रत्यक्ष ने परोक्ष रीते बद्दू देखे छे, बद्दू प्रत्यक्ष रीते ने परोक्ष रीते जेम होय तेम पण ते बद्दू देखे छे। તે આવી અસૂયાને, આવી અસૂયાને, ઈર્ષ્યાને, નબળાઈને, હલકાઈને રતિભાર પણ સહન કરતા નથી, રતિભાર પણ નહીં। જે જેવું કરે છે તેને તેવું ફળ મારો પ્રભુ તરત આપે છે। હલકું ચિંતવે ને હલકું, અને ભારે ચિંતવે ને ભારે, બીજાનું ભલું ચિંતવે ને પોતાનું ભલું, અને બીજાનું ભૂંડું ચિંતવે ને પોતાનું ભૂંડું, ભગવાન આપી દે છે। જે સંતો હોય તેમણે સંતોના ખૂબ વખાણ કરવા જોઈએ, વર્ણીઓ હોય એમણે વર્ણીઓના વખાણ કરવા જોઈએ, પાર્ષદો હોય તેમણે પાર્ષદોના વખાણ કરવા જોઈએ। આધારાનંદ સ્વામી લખે છે, હરિભક્તો હોય તેમણે હરિભક્તોનાય ખૂબ વખાણ કરવા જોઈએ, અને ધર્મવંશી આચાર્ય હોય તેમણે ધર્મવંશી આચાર્ય હોય તેમના ખૂબ ઉત્સાહથી વધારે વખાણ કરવા જોઈએ, ગુણ ગાવા જોઈએ। જેટલી હરિભક્ત બાઈઓ છે તેમણે પણ પરસ્પર એકબીજાના ગુણોનું ઉત્સાહ રાખીને ગાન કરવું જોઈએ। પરંતુ આનાથી ઉલટું જ થતું હોય છે, જોઈ લો નજર કરી।
એક એક કે ગુણ જો જીતના અલૌકિક ભાવ રખી કે તીતના, એક એક કે ગુણ જો જીતના અલૌકિક ભાવ રખી કે તીતના, ગાવત મેં ભાવ રહે જેતા, ગાવત મેં ભાવ રહે જેતા, હરિજન સર્વોપરિ ભય તેતા, હરિજન સર્વોપરિ ભય તેતા, ગુણતા કે કહત મુખતા મેં, ગુણતા કે કહત મુખતા મેં, અંતર મેં આનંદ હોતયા મેં, અંતર મેં આનંદ હોતયા મેં, ભગવાન કે ભક્ત ભય તો, ભગવાન કે ભક્ત ગય તો, આસુર ભાવ કીતનો
રહે સૌ
આસુર ભાવિત નો રહે સૌ
બે ચોપાઈ ગાય સાંભળી લઈએ એનો ભાવાર્થ આગળ બધાને સ્વામીએ ગણી નાખ્યા હરિભક્ત સાધુઓ બ્રહ્મચારીઓ પાર્ષદો અને ધર્મકોળના ગાદીપતિ આચાર્યો અને બધી મહિલા સત્સંગી બધાને લીધા અને પછી એમ કહ્યું કે જો તે બધાને એકબીજાના ગુણોનો અલૌકિક ભાવ રાખીને ગાન કરવાનો ભાવ રહે એ બધા એકબીજાના ગુણો જ ગોતે કોઈને પાછા પાડવા હલકા ચિતરવા કોઈના પ્રતિ ઈર્ષા રાગ દ્વેષ રાખીને કોઈના આમ ગુણોને નહીં સહન કરીને એનું બુરું કરવાની ભાવ વિનાના જો રહે અર્થાત એના ગુણગાન ગાવાનો જ ભાવ રહે તો તે સર્વે હરિ આશ્રિતો સર્વોપરી થાય છે એમાં સવાલ જ નહીં આવી રીતે એકબીજાના સદગુણોને મુક્તિ કહેવામાં જેના દિલમાં આનંદ નથી આવતો બીજાના વખાણ કરવામાં જેને મજા નથી આવતી તે ભગવાનનો આશ્રિત હોય તો પણ તેમાં એટલો આસુરી ભાવ રહ્યો છે કોઈ પણ હોય એમાં એટલો આસુરી ભાવ તો ખરો કે જે વખાણવા યોગ્ય પાત્ર માણસના ગુણ ગાઈ શકતો નથી વખાણી શકતો નથી કોઈને કહી શકતો નથી મુજાય છે કોકના વખાણ કરવાનું તો એટલો એનામાં અસુર બેઠો છે એ ભલે ગમે એટલા ઊંચા બેઠા હોય આવું ગ્રંથકાર કહે છે પછી શ્રીહરિએ વડતાલમાં આમ્રોત્સવ કર્યો કેરીના રસનો ઉત્સવ શ્રીહરિ સૌ સંતો હરિભક્તોને ખૂબ રસરોટલી જમાડતા હતા સ્વયં શ્રીહરિ નિત્ય પીરસવા પધારતા પછી શ્રીહરિ વર્ષા ઋતુની શરૂઆત થતા વડતાલથી ગઢપુર પધાર્યા ત્યાં જન્માષ્ટમી કરી જલજનની કરી દશેરા કર્યા શરદ પૂનમ વગેરે ઉત્સવ કરી શ્રીહરિ દિવાળી અને અન્નકોટનો ઉત્સવ કરવા માટે ફરી વડતાલ પધાર્યા દિવાળીને દિવસે વડતાલમાં આંબલા આગળ શ્રીહરિ સભામાં વિરાજમાન હતા ત્યારે ચારેય બાજુ દીપમાળા પૂરી હતી ત્યાં શ્રીહરિએ વાતો કરી કે વર્તન અને સમજણીમાં સુખ રહ્યું છે તમે સાંભળ્યું સુખનું સરનામું શું આપ્યું એક વર્તન અને બીજું સમજ આ સુખનું સરનામું છે જેની સમજણમાં ઠેકાણું નહીં જેના વર્તનમાં ઠેકાણું નહીં એના જીવનમાં સુખ શાંતિ ન હોય બહુ ભાર દઈને મહારાજે કીધું વર્તન સારું રાખો અને સમજણ સારી રાખો અજ્ઞાન કાઢી નાખો દેહ ભાવ એ અજ્ઞાન છે ભગવાનના મહિમાનો અભાવ એ અજ્ઞાન છે હું આત્મા છું હું બ્રહ્મ છું અક્ષરધામ છું ભગવાનનો દાસ છું એ જ્ઞાન છે અને આવા મોટા ભગવાન મારા સ્વામી છે એ મહિમા છે મહાત્મ્ય જ્ઞાન કહેવાય બસ આત્મજ્ઞાન અને મહાત્મ્ય જ્ઞાન આ બે વસ્તુ જીવને સુખી કરે છે અને ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવવું એ સમજણ છે એ વર્તન છે આજ્ઞા પ્રમાણેનું વર્તન અને આત્મજ્ઞાન ને મહાત્મ્ય જ્ઞાન રૂપ સમજણ આ બે જેની પાસે છે એ આ લોકમાં આ દેહમાં હોવા છતાં ભગવાનના ધામમાં બેઠો છે એ સુખી જ રહેવાનો એને કોઈ દુઃખ નહીં કરી શકે આવી મહારાજે વાત કરી પછી શ્રીહરિએ ઊભા થઈને ધૂન બોલાવી પછી શ્રીહરિએ વડતાલમાં દિવાળી તથા અન્નકોટ ઉત્સવ કર્યો અને ત્યારબાદ સંતોને કાશી ભણવા જવાની આજ્ઞા કરી જાઓ કાશી જઈને ભણો તેથી સંતો ચાલી નીકળ્યા પછી રામદાસભાઈને મનમાં એમ થયું કે મહારાજે આ શું કર્યું પછી રામદાસભાઈ હાથ જોડીને કહ્યું કે મહારાજ સંતોને ભણવા મોકલ્યા પણ કાશીમાં તો બધું આમ ને તેમ ને પાછા બોલાવી લેશું તો કે સારું પછી સ્વામીના કહેવાથી પાછા બોલાવ્યા તેથી સંતો પાછા આવ્યા પછી સભા થઈ ત્યારે સંતોને ઉદ્દેશીને શ્રીહરિએ કહ્યું, સંતો, હે વાલા સંતો, પરમેશ્વરના આકારે જેણે મતિ કરી હોય, પરમેશ્વરના આકારે ઈશ્વર આકાર મતિ કરે જાહી, એનું આ ટ્રાન્સલેશન છે. ઈશ્વર આકાર મતિ કરે જાહી, જેણે ભગવાનની મૂર્તિને આકારે પોતાના આત્માને કરી નાખ્યો હોય તેને પરમેશ્વરનું જ એક તાન રહે છે, અથવા તો પરમેશ્વરનું જ એક તાન જેને રહે છે તેના આત્માની વૃત્તિ પરમેશ્વરના સ્વરૂપને આકારે થઈ જાય છે, બીજા ન થાય, અને તેઓ પરમેશ્વર સિવાય જે કાંઈ છે તેને નિર્જીવ જેવા દેખે છે, કશ્યા માલ વગરના, તુચ્છ નિમ્ન. એક ભગવાનમાં જેને બધો માલ દેખાય છે, મોટપ દેખાય છે, સામર્થ્ય દેખાય છે, સુખ દેખાય છે, આનંદ દેખાય છે, બાકી જડચિદમાં એને વૃત્તિઓ રહેતી જ નથી. ભગવાનનો જ્યારે એને મહાત્મય બરાબર ચડી જાય છે ત્યારે એ વિશેષ એવા ભગવાનમાં એવો એ ગુલતાન થઈ જાય છે કે ભગવાનના વિશેષણ રૂપ જે ચિદ અચિદ છે એ એને હાવ પછી આમ તુચ્છ લાગે, ટૂંકમાં નિર્જેવ જેવા જ લાગે, કશું એમાં છે નહીં. જેના ચિત્તમાં પરમેશ્વર સિવાય બીજી કોઈ બાબત અધિક ન રહે તેને જ રહસ્ય વાત કહેતા આવડે છે. રહસ્ય વાત ભલા પોતે ન સમજ્યો હોય એ બીજાને કેવી રીતે કરી શકે? આ રહસ્ય વાતમાં તો બહુ કરામત છે. જેને ભગવાનની વાત પૂરેપૂરી જેમ છે એમ સમજાઈ ગઈ હોય છે, જેના ચિત્તમાં પરમેશ્વર સિવાય બીજી કોઈ બાબત અધિક ન રહે એને જ રહસ્યમય વાત કહેતા આવડે છે. આ વાતમાં ઘણી કરામત રહી છે. જેની જેવી બુદ્ધિ હોય તેના મગજમાં તેવી વાત રહે છે. સુખદાતા શ્રીહરિ આટલી વાત કરીને વડતાલમાં પહોંચી ગયા. પછી બીજે દિવસે ઠાકોરજી જમાડી શ્રીહરિ ત્યાંથી ચાલ્યા, તે ગઢપુર પધાર્યા. ત્યાં પ્રબોધિની અને ઉત્તરાયણ, વસંત પંચમી વગેરે ઉત્સવો કર્યા. પછી શ્રીહરિ ગઢપુરથી નીકળી સોરઠ દેશમાં વિચરણ કરવા પધાર્યા અને સોરઠના હરિભક્તોને રસતરબતર કરીને વાલો મારા ગઢડામાં આવ્યા અને દાદા ખાચાના દરબારમાં શાંતિથી રહ્યા. અહીં શ્રીહરિએ ગઢપુરવાસી આગળ સોરઠના હરિભક્તોના ભારે વખાણ કર્યા. સોરઠ જઈને આવ્યા ને પછી શ્રીહરિએ ગઢપુરવાસીને કહ્યું, એક ભગવાન, બીજા સંતો અને ત્રીજા હરિભક્તોને જેટલા રાજી કર્યા હોય, જેણે જેટલા રાજી કર્યા હોય તેનો તેવો તેટલો મોક્ષ થાય છે. આવું ચોખ્ખું કહી દીધું. જેણે જેવાને જેટલા રાજી કર્યા હોય એનો એવો ને એટલો મોક્ષ થાય છે, આ એનું માપ છે. માટે ભગવાનને, સંતોને, હરિભક્તોને ખૂબ રાજી કરવા, સારી રીતે રાજી કરવા, બસ એટલું જ આપણે કરવાનું છે. કોઈને કુરાજી ન કરવા, નારાજ ન કરવા. રાજીપો રળો, રાજીપો રળો. હરિ સંત હરિ જન જેતે પ્રસન્ન કિયે જીતને જેહિ મોક્ષ તીતને તેતે ભય તે તો યહાં દેખ પરત ભય તે તો યહાં દેખ પરત. મારે જે કહ્યું કે ભગવાન સંતો અને હરિભક્તોને જેટલા રાજી કર્યા હોય તેટલો તેવો તેનો મોક્ષ થાય છે, અને તે તો આ લોકમાં જ દેખાઈ આવે છે કે એણે આટલા રાજી કર્યા છે અને એણે આટલા નથી કર્યા. બોલો, અઘરું છે. મહારાજ વસ્તા ખાચર ને કીધું ને અલૈયા ખાચર ને કીધું કે 1000 રૂપિયા આપો. વસ્તા ખાચર થી અપાણા, અલૈયા ખાચર થી ન અપાણા. વસ્તા ખાચર રાજીપો લઈ ગયા. થાય એવું જેનો રાજીપો જોતો હોય એનું વચન માનવું પડે છે. વચન માનવા જેવી રાજી કર્યાની બીજી કોઈ કળા નથી. તમે કોઈ એવું માનતા નહીં કે આમ કરીને રાજી કરી દે ભગવાનને અને સંતોને, આમ કરીને એમ નહીં મેળા. એનું કહ્યું માનો, હાવ સીધી આ વાત છે. જેટલી ભગવાનની આજ્ઞા પડે એટલો ભગવાનનો રાજીપો મળે, રાજીપો જોતો હોય તો. માટે નાના મોટા વચનને યાદ કરો, ન પળતા હોય તે પાળવા માંડો. હાવ સીધો હવને સમજાય એવું. એ વચન પાળવાથી ભગવાનની પ્રસન્નતા મળશે. પ્રસન્નતા, પ્રસન્નતા ક્યાં બડી પ્યારી ચીજ હે. પ્રસન્નતા મે જે તો ફેર રહત હે જિનકુ જો, મોક્ષતા મે તે તો ફરક રહત નીચે હી કર, ફરક રહત નીચે હી કર. પ્રસન્નતા મે જે તો વાલા વાલા મહારાજની, સંતો ભક્તોની પ્રસન્નતા પ્રાપ્ત કરવામાં, એ રાજીપો રળવામાં જેને જેટલો ફરક રહે છે તેટલો જ તે હરિભક્તના મોક્ષમાં ચોક્કસ ફરક રહે છે. એટલો જ ફરક રહે, ચોક્કસ ફરક રહે છે એના મોક્ષમાં ફરક રહે છે. બોલો હવે શું કરવું, ખુરાજીપાના માર્ગે જવું છે કે ન જવું? નહીં, જેવી બાબત હારું, થોડા ઘણા વ્યવહાર હારું, થોડા ઘણા પૈસા હારું, થોડો ઘણું ઓલો કેતો ને ઓલી કહેતી એના હારું, ખુરાજીપો રળી લેવાય નહીં. એવું બધું સાઈડે રાખીને રાજીપો રળાય. આવડત જોઈએ, કરામત કુને રાજીપો રળવાની કુને. અમારા બાપાઓમાં ઘણા એવા બેઠા છે કે જેને રાજીપો રળવાની કુને આવડે છે, શીખ્યા જેવી કુને. ઘણા માણસો માત્ર રાજીપો જ રળે છે, ક્યારેય કોઈનો કુરાજીપો લેતા જ નથી. ક્યારેય કોઈને પોતાના આચરણથી કડવો ઘૂંટડો પીવો પડે એવું કરતા જ નથી. એવા સમજણાને, સહનશીલને, ઉદારને, હવનું ભલું ઈચ્છનારા માનવીઓ બેઠા છે. માણસને ભૂલ તો ત્યારે થાય છે જ્યારે પોતે દેહભાવ ધારણ કરી સ્વાર્થી બને અને અહંતા મમતાના આસક્તિથી કાંઈક કોઈકનું લઈ લેવા, કાં તો એને પાછો પાડવા કે એનું અપમાન કરવા કાંઈક વિચારે કાં કરે, ત્યારે ખુરાજીપો મળે. હવનું ભલું જ સદૈવ જે ચાહ્યા કરે, ભલા એને કુરાજીપો ક્યાંથી મળે? કોઈનું જેને બુરું કરવું નથી, અહિંસા વ્રત લઈને બેઠો છે કે મારે મન કર્મ વચને કોઈને દુખવા નથી, કોઈનું બુરું થાય એવું કરવું નથી, કોઈનું હીણું ઈચ્છવું નથી, કોઈનું કદી બગાડવું નથી. હવનું હારું થાય, હવ સુખી થાય, હવની પ્રગતિ થાય, હવની ઉન્નતિ થાય, બસ આવો જ એક મોટો ઉદાર ભાવ, ભગવાન જેવો ભાવ લઈને જે બેઠા હોય એને કુરાજીપો ક્યાંથી મળે? કોઈ નહીં, કીડી જેવા જીવ નહીં. પણ જે મારું તારું કરીને બેસી ગયા છે ને, હાંકડા મનના થઈ ગયા છે ને, એને તકલીફ થાય. કેટલાકને એવું થશે, એક પક્ષનો રાજીપો રળવા જાહે તો હામા પક્ષનો કોપ થાય. બે પાંચને પોતાના માની લીધા ને એને માટે કાંઈક કરવા જાહે ત્યારે હામાને પોતાના નથી માને એનું બગાડીને પાછો કરવા જાહે, એટલે આ તો રાજીપો મળશે, પાછો પણ કુરાજીપો થાય. માટે હવનું ભલું થાય એવો જ વિચાર રાખે, મારું અને જેટલા મારા છે એટલાનું ભલું થાય, અને જે મારા નથી અને તારા છે તો તારું તારાનું બૂંડું થાય, આવું જે કરીને બેહી ગયા છે ને, દેહાભિમાન ને લઈને, સ્વાર્થ ને લઈને, આસક્તિ ને લઈને, અજ્ઞાન ને અહંકાર ને લઈને, આ બધા બિચારા કૂટાવાના. આપણામાં આવું કઈક હશે તો આપણે કૂટાવાના. માટે આ અજ્ઞાન ને ધોકાવીને કાઢવું પડે, જેમ છે એમ સમજવું પડે. પણ આ વાત તો પાકી હો, ભગવાન ભગવાનના સંતો ભક્તોની પ્રસન્નતા પ્રાપ્ત કરવામાં જેને જેટલો ફરક રહે છે, એટલો જ તે હરિભક્તના મોક્ષમાં ચોક્કસ ફરક રહે છે. ત્યાં વાંધો આવ્યો, અહીં તો બધી બોલબાલા મારા ભાઈ, અહીં કોને ખબર કે આને હું નુકસાન થયું. મોક્ષમ નુકસાન થાય ત્યાં મર્યા પછી ખબર પડે કે મરી ગયા, અને અહીં તો કોઈ જાણે નહીં. પાછળ તો બધા વખાણ કર્યા કરે, બોલો અટાઈ ગયો હોય. એક દિવસ શ્રી હરિ ગઢપુરથી ઉદાસ થઈ અડધી રાત્રે એક સેવકને સાથે લઈ નજીકના સુખપુર ગામ વયા ગયા. કંટાળ્યા થાક્યા હતા. હવે બરોબર ત્યાં કોઈ કાઠી દરબારને ઘેરે ગયા, અને એની બાજુના ઘરમાં કંઈક વિવાહનો પ્રસંગ હતો કોકને ત્યાં, અને બધા પરસ્પર નિર્લજતા ભર્યા વેણ મારીને ફટાણા બોલતા, એમાં જેવી આવે એવી ગાડ્યું આન તેન, ને આવું બધું લોકોનું નિમ્ન કક્ષાનું હાવ પામર વર્તન જોઈ ભગવાન વધારે ઉદાસ થઈ ગયા. અને પછી મનમાં એમ થયું, અહીં આવ્યા હતા શાંતિ લેવા, ત્યાં તો વધારે અશાંતિ થઈ, હતા ન્યા ન્યા હું ખોટા. બસ પાછા આવ્યા, પ્રભુને એમ થયું કે જેને સત્સંગ નથી, જેને મારો યોગ નથી, એ બધા કેટલા દુઃખી થાય છે, ને જેને હું મૂકીને આવ્યો એને મારો યોગ ન રહ્યો તો પછી એ આવા થઈ જાય. માટે ઝટ પાછો પહોંચી જાઓ ને એને હરકું સમજાવું, આમ ભાગી ગયા તો કાંઈ સારું થાય નહીં. માટે કોઈ આમ ભાગી ન જવું, ભાગી ગયા પાછું આવતું રહેવું. ભગવાને પાછા આવતા રહ્યા ભલામણા વગર બોલાવ્યા, તો તમે નું હું કોણ વળી એમ આવતું રહેવું, સમજીને બે દીમાં ઠરીને સમજ્યા. આમ થાય, આમ તો એમ જ હોય બધું. પાછા આવ્યા પછી પાછા આવીને મહારાજે એક પત્ર લખાયો. ભક્ત ચિંતામણીમાં એ સરસ વાત છે, કર્મયોગી વિવાહે જાય તે પણ ગુણ હરિના ગાય, વગેરે વગેરે લખાયું છે. કે અમારે આશ્રિત જે કોઈ લગ્ન જેવા કાર્યોમાં જાય, ભલે કાર્ય લગ્નનું છે, તો પણ ગુણ તો પ્રભુજીના જ ગાય, આવો આદેશ ઠુપકાર્યો. ગુણ તો પ્રભુજીના જ ગાય. કરવાના છે લગ્ન, વ્યવહારિક કાર્ય છે, સંસારનું કામ છે, પરંતુ મર્યાદાને છોડીને કોઈએ એક કામ પણ નહીં કરવાનું. ભાઈઓ ભાઈઓ, એ ભેગા નાચવું કે રાસ લેવા કે એવા કોઈ ટીખળ ભગવાનના ભક્ત હોય એમણે પોતાના દીકરા દીકરીના લગ્નમાં પણ ના કરવા. આવો કાગળ લખાયો. અને મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને વિવાહ સંબંધી સાત્વિક પદ રચવા ભગવાને આજ્ઞા કરી. પછી રૂકમણી વિવાહ અને આવા બધા વિવાહ મુક્તાનંદ સ્વામી અને વગેરે કવિએ લખ્યા. અને બીજી આજ્ઞા એમ કરી કે લોકોના હૃદયમાં ચડી ગયેલા જે રાગ છે લગ્નના ગીતને ઢાળ, એ જ રાગનો ઉપયોગ કરીને તમે ભગવાન સંબંધી પદો રચો, તાકે લોકોને એ હૃદયમાં લોહીમાં મગજમાં ગળામાં બેહી ગયેલી વાત છે, તરત જ એને ભગવાન સંબંધી ગીત એ જ તાલ રાગ ઢાળનું હોવાથી ચડી જશે. બહુ સાનુકૂળતા રહેશે બધાને, ભક્તિ કરવાની, કીર્તન ગોખવાની, ગાવાની, ઉત્સાહ વગેરે. પછી સંતોએ લોક કંઠે વણાયેલા લગ્ન ગીતોના ઢાળમાં કીર્તનો બનાવ્યા. એનાથી સત્સંગમાં એક એવી મજાની ભક્તિની હેલી આવી. ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવન દરમિયાન લોકોને અતિ પસંદ એવી જે જે બાબતો હતી એને સત્સંગના ઉપયોગમાં લઈ લીધી, અને સત્સંગ ફેલાયો ને લોકોમાં શુદ્ધિ આણી. લોકોને રાસ બહુ ગમતો જ મહારાજે રાસોત્સવ કર્યા, લોકોને રંગોત્સવ બહુ ગમતો જ મહારાજે રંગોત્સવ કર્યા, લોકોને જમણવાર ગમતા તેને મહારાજે જમણવાર કર્યા, લોકોને લગ્નના ગીતો બહુ ગમતા તો મહારાજ એવા કીર્તનો બનાવ્યા અને ગવડાવ્યા, લોકોમાં જ જે અંગ જે ઢાળ જે રૂચિ હતી એનો જ સુંદર ઉપયોગ કરીને મહારાજે એક નૂતન ભદ્ર સમાજનું નિર્માણ કર્યું. આ એમની કુનેહ હતી અદભુત રીતે. બીજા હું સમજો, અને એમાં એમાં રહેલી અશુદ્ધિનો નાશ કર્યો. લોકો રંગોત્સવ રમતા હતા, કાદવ કીચડ ઉડાડતા હતા અને ગાળો બોલતા હતા, ભગવાને રંગોત્સવ કરીને શુદ્ધિ થાપી. બાયો ભાઈઓ ભેગા રંગે રમતા ને એકબીજાને સ્પર્શ કરતા ને એ બાને એમાં કેટલાક દુઃખ આવતા, ત્યારે ભગવાને એનું નોખું પાડ્યું અને સુંદર મજાનો મર્યાદા વાળો રંગોત્સવ ધરતી ઉપર સ્થાપ્યો અને કંઈક જીવના કલ્યાણ કર્યા. જગતમાં રાસ અને બાને ભેગા થતા અને રાસ રમતા બાઈઓ ભાઈઓ અને એ રીતે માણસો પોતે વિષયનું, સ્ત્રીઓ પુરુષોનું, પુરુષો સ્ત્રીનું રૂપરૂપ જોઈને સુખ માણતા ભગવાન સ્વામિનારાયણે રાસોત્સવ કર્યા પણ નોખું પાડી દીધું અને રાસોત્સવમાં શુદ્ધિ આણી અને એ રીતે ભક્તિ કરાવીને કંઈક જીવને ભગવાનમાં જોડ્યા. જુઓ એનો એ જ રિવાજ, પણ એમાં સુધારો કરીને એમાંથી જ જીવના કલ્યાણને ભગવાને ઊભું કર્યું. આ એમની કળા ને એમની મોટપ છે. રંગોત્સવમાંથી એમ કર્યું, રાસોત્સવમાંથી એમ કર્યું, બધામાંથી એમ કર્યું. આના આ લગ્ન ગીતો ગમે તેમ બોલીને લોકો પોતાનું હૈયું બગાડતા, મગજ બગાડતા, એ જ રાગ ઢાળ તાલ લઈને મહારાજે પદો બનાવ્યા ને લગ્નમાં જ એ પદો ગવડાવ્યા ને એ રીતે લગ્ન ઉત્સવને પણ એક સત્સંગના સમયના જેવો ફેરવીને જીવના કલ્યાણ એમાંથી કાઢ્યા. બોલો, આ એમની કળા હતી. પરમેશ્વરે આ રીતે સારા સંસારને ભગવાન તરફ વાળ્યો, એમાં રહેલી બદીઓ ટાળી, ગંદકી કાઢી અને સુગંધી ફેલાવી, કંઈક ને મુક્ત બનાવ્યા. દુનિયામાં જે મોટા મોટા થયા છે એણે જગતમાં જ રહેલી જે કાંઈ વૃત્તિ વલણ અંગ શુભ સાત્વિક સમાજના જે ચિહ્નો એનો જ ઉપયોગ કરીને એમને આખા દિશા બદલાવીને ભગવાનને રસ્તે ચડાવી દીધા. એ ભટકેલાને ભૂલા પડેલાને વળી મંજિલના રાહ ઉપર લઈ આવ્યા અને ઠેઠ અક્ષરધામ સુધી પહોંચાડી દીધા. આ હતી ભગવાન સ્વામિનારાયણની કુને, એક કળા, એક મોટપ, એક બુદ્ધિ, એનું એ ભગવાન પણ હતું. ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સમાજમાં અતિ પ્રતિષ્ઠિત એવા જે લોકકંઠે વણાયેલા રાગ તાલ ઢાળનો ઉપયોગ કીર્તનો બનાવવામાં કર્યો અને એ રીતે અનેક લોકોના હૃદયમાં આ કીર્તનો ગુંજતા કર્યા. જોયો, જગતનો સંબંધ હતો એમાં ભગવાનનો સંબંધ જોડી દીધો. રાસમાં જગતનો સંબંધ હતો એમાં ભગવાનનો સંબંધ જોડી દીધો. રંગોત્સવમાં જગતનો સંબંધ હતો એમાં ભગવાનનો સંબંધ જોડી દીધો. બધી બાબતમાં એમ કર્યું. પછી શ્રીહરિ ગઢપુરથી કાર્યાણી પધાર્યા. કાર્યાણીથી ઈશણાવ ગયા અને ત્યાંથી પીપળાવ પધાર્યા. પીપળાવથી મહેળાવ જતા રસ્તામાં શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને કહ્યું, બહુ સરસ કહ્યું. એ વાતને ગ્રંથકાર લખે છે, શ્રી હરિ સંતો અને હરિભક્તોના દિન પ્રતિદિન ગરજો થવું જોઈએ. કારણ કે જે દિન પ્રતિદિન જેટલા ગરજો થાય છે તેટલું તેને સત્સંગનું ફળ મળે છે, સુખ આવે છે. ગરજો થવું પડે. હરિ સંત અરુ હરિજન તાકે ગરજુ દિન દિન હોના વાકે, દિન દિન ગરજુ જીતના જાહી, સત્સંગ કે ફલ તિતના તાહી. સત્સંગ નું સુખ જોતું હોય, સંતો હરિભક્તો ના સમૂહ નું સુખ જોતું હોય, ગરજુ થવું. ગરજુ ગરજો થયા વિના કાંઈ ફળ મળવાનું નથી, નિષ્ફળ જવાના. સુખ નહીં મળે, દુઃખ ઉભું થાય. જેમાં જેટલી ગરજ હોય છે તેટલો તેનો સત્સંગ અપાર શોભે છે. અને શુક્લ પક્ષના ચંદ્રની જેમ એનો સત્સંગ રોજ રોજ વધતો જાય, વધતો જાય, વધતો. આવી વાતો કરી હતી મહારાજે મુક્તાનંદ સામે. આટલી વાત કરીને શ્રીહરિ મેળાવ પધાર્યા. પછી મેળાવથી શ્રીહરિ ઉતાશનીનો સમયો કરવા વડતાલ પધાર્યા. ચાર ઘડી દિવસ બાકી હતો ત્યારે શ્રીહરિ આંબલે આવીને જ્ઞાન ભાગમાં પલંગ ઉપર બેઠા. તે વખતે બધા સંતો હરિભક્તોની ઘણી મોટી સભા ભરાણી હતી. ત્યારે અમદાવાદના હરિભક્તો સંઘ લઈને ત્યાં આવ્યા. તેમાં હારામાં હારા ઢોલ અને તાસાના વગાડનારા મુસલમાન જાતિના 8 જણ હતા. તેઓ જ્યારે વગાડી રહ્યા હતા ત્યારે તાસા વગાડનારામાં એક છોકરો ને એક ઢોલ વગાડનારો, આ બે શ્રી હરિની નજરમાં આવી ગયા. એનું કારણ, શ્રી હરિ એના ઉપર મનથી ઘણું રાજી થયા અને વારે વારે બોલતા હતા કે આવા કોઈ વગાડનારા ન જોયા. આપણે કારણ ગોતવું પડશે ને. વગાડવામાં જેટલી કળા છે એટલી જ વગાડવાની તાકાત પણ રહેલી છે, અને તેમાં કોઈ જાતની કસર રાખતા નથી, અને ઘણા ભાવવાળા છે. વાલા ભક્તો, બે વાત અહીંથી મહારાજે પકડી પાડી. એક, કે જે વગાડે છે એ ભાવથી વગાડે છે. બીજી વાત એ પકડી કે પોતામાં જે તાકાત છે, કળા છે, બુદ્ધિ છે, એને પૂરેપૂરી ઉપયોગમાં લઈ લે છે, કશીન વાપરે છે, કોઈ વાતની ચોરી નથી કરતા. સાબાશ છે. અને આપણે બધા છે ને ક્યારેય આપણામાં જે છે ને એને પૂરેપૂરું વાપર્યું નથી, બોલો, ક્યારેય નહીં. મોટી મુશ્કેલી છે. સંશોધન એમ કહે છે કે માણસને ભગવાને એટલી બધી શક્તિ આપી છે, એમાંથી હાવ થોડાક ટકા જ શક્તિ વાપરે છે આખી જિંદગીમાં, બાકી બધા એમને મરી જાય છે. માનશો આ વાત? હમણાં મેં એક પુસ્તકમાં વાંચ્યું, એણે એમ કીધું કે માણસના મગજમાં એટલી બધી તાકાત છે કે દુનિયાના બધા પુસ્તક કંઠે કરી શકે, એટલી પરમેશ્વરે એને તાકાત આપી છે, શક્તિ એટલી છે. આપણે કેટલી વાપરી ગયો છે. વાત આ છે, કઈ વાપરતા જ નથી, બધું એમને પડ્યું રહે છે. શરીર શક્તિ, મગજ શક્તિ, ઇન્દ્રિયોની શક્તિ, અંતકરણની શક્તિ, બધી શક્તિઓ હાવ 1-2% વાપરે છે માણસ આખી જિંદગીમાં, પછી એમને મરી જાય છે. કોઈક દુનિયામાં બહુ મોટા થયા હોય એમણે થોડાક ટકા શક્તિ વાપરેલી હોય છે. સારામાં સારા ઘણા માણસો મોબાઈલ રાખે છે, રાખે છે કે નહીં? એમાં કેટલી સુવિધા, કેટલી બધી ટેકનોલોજી હોય છે. આ માણસ અંદરથી 1-2% વાપરતો હોય તો કોલ કરે ને ઉપાડે, લે બસ, બહુ તો SMS કરે, બાકી બધું એમ નામ પડ્યું રહે છે. ભાઈ, આવું છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણે આ વગાડનારાને એ રીતે વખાણ્યા કે આ વગાડવા વાળા બહુ તાકાતથી વગાડે છે અને એમાં કોઈ જાતની કસર રાખતા નથી, પૂરેપૂરું બળ કરે છે. આપણે જીલવાનું હોય જોજો, પૂરેપૂરું બળ કરી નહીં જીલીએ. તાળી વગાડવાની હોય તો પૂરેપૂરી તાળી નહીં વગાડીએ. આમ આમ કરીએ, આપણા બે હાથની વચ્ચે માખ આવી ગઈ હોય તો એની પાંખઈ ન વળે એવી તાળી પડતા હોય. વાત આમ છે. શું ભગવાન રાજી થાય? ભગવાનને એમ થાય કે લે, આ મેં તમને આપ્યું છે એનું થોડુંક તો વાપરો. આખી જિંદગી દાંડિયા ડફ જીવવાનું, શું આનું કરવાનું? બોલ, આજથી નિયમ લ્યો. કે પરમેશ્વરે જે બધી શક્તિઓ આપી છે અને ઘસી ઘસીને વાપરવી, બસ વાપરવા તો આપી છે. શરીર, મગજ, બુદ્ધિ, ઇન્દ્રિયો, અંતકરણ વાપરવા નથી આપ્યું તો હા એમને પડ્યું રે, એનો હું અર્થ? એક ગાંધીજી થયા, એને પોતાના શરીરની, મનની, ઇન્દ્રિયોની, અંતકરણની શક્તિ કેટલી બધી વાપરી. આઇન્સ્ટાઈને કેટલી બધી વાપરી. વિવેકાનંદજીએ કેટલી વાપરી. ગોપાલ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા, ગુણાત્યતાનંદ સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી જેવા માણસોએ પોતાનામાં ભગવાને જે આપ્યું છે એને કેટલું બધું વાપર્યું. જ્યારે આપણે બધાએ શું કર્યું, આવું કેવું જીવી નાખ્યું, હાવ બધું એમને પડ્યું જ રહ્યું. મહારાજ કહે છે કે આ લોકો તાકાત જેટલી છે એટલી વાપરે છે અને તેમાં કોઈ જાતની કસર રાખતા નથી, અને ઘણા ભાવવાળા છે. જે લોકો અમને રાજી કરવામાં દિલ ચોરતા નથી અને મન, કર્મ, વચનથી દિલ દઈને કામ કરે છે, પૂરી પૂરી તાકાત વાપરે છે, એના ઉપર અમારો રાજીપો થાય છે, એમ બોલ્યા. બોલો, આપણે રાજીપો જોઈએ છે તો મારા વાલા જરા કરવા જેવું ખરું. ચાહે તે જાતિ કુજાતિ ના હોય, મહારાજને હિન્દુ મુસલમાન કે બીજું ત્રીજું કઈ નથી, ચાહે તે જાતિ કુજાતિ ના હોય, પણ જે મનમાં કોઈ જાતિની ચોરી રાખતા નથી, બધું જ વાપરે, ચોરી ન રાખે. હા, ઘણી ગાયું દૂધ ચોરી જાય, ચોરી નહીં જવાનું. તાકાત, શક્તિ, બુદ્ધિ બધું તેમને અમે ઉત્તમ માનીએ છીએ મહારાજ કે, અને જે ચોરી રાખે છે, ચોરી જાય છે, તેમને અમે કનિષ્ઠ માનીએ છીએ. લ્યો, ધ્યાન દ્યો, ક્યા બાત હે. પછી શ્રી હરિ રાજી થઈને તે ઢોલ વગાડનારાને સોનાનો દોરો અને તાંસા વગાડનાર છોકરાને સોનાના બાજુ બંધ આપ્યા. એને દયાળુ વડતાલમાં ઉતાશનીના દિવસે શ્રીહરી તથા સંતો ભક્તો જ્યાં રંગના હોજ તૈયાર કર્યા હતા ત્યાં ગામ બહાર પધાર્યા. પૂર્વ હોજ તરફ શ્રીહરી રહ્યા અને સાથે હરિભક્તોને ઉભા રાખ્યા, અને પશ્ચિમ હોજ તરફ સંતોને ઉભા રાખ્યા. પછી શ્રીહરી હરિભક્તોને કહ્યું, હરિભક્તો તક જી મહારાજ, તમે સંતોને હરાવી દો, અમે તમારી મદદમાં છીએ. આવી રીતે મહારાજે હરિભક્તોને આદેશ આપ્યો. શ્રી હરિએ જયારે ઈશારો કર્યો ત્યારે સંતો અને હરિભક્તો એકબીજાને માંડ્યા રંગે રોળવા, બંને એકબીજા ઉપર રંગ ગુલાલ ઉડાડવા લાગ્યા. એક પહોર સુધી સામસામી રંગની જડી મચાવી દીધી, ધડાધડી તડાતડી. પછી કાઠી દરબારો શ્રી હરિને પ્રસન્ન કરવા માટે સંતો આર્યા, સંતો આર્યા, અમે હરિભગત જીત્યા, એમ બોલવા લાગ્યા. ત્યારે સંતો માંથી બ્રહ્માનંદ સ્વામી ને નિત્યાનંદ સ્વામીએ કહ્યું, કાઠી દરબારો, જો અમે પહેલા રમત બંધ કરીએ તો અમે હાર્યા ગણાય ને. હરિભક્તો પહેલા રમત બંધ કરે તો તમે હાર્યા ગણાવ. હજી આપણે રમત તો ચાલુ છે, એમાં તમે આ શું પડકાર આવી દર્યા. અને સાંભળી લ્યો, અમે શ્રીહરિને જીતીએ તો પણ હારેલા જ છીએ. કેમ છે? તમારા પક્ષમ શ્રીહરિ છે, આ અમારો સિદ્ધાંત છે. સંતો આવું બોલ્યા, અને જેટલી સાધુતા રહે એટલા ભગવાન એમાં રહેશે. ત્યારે અલૈયા ખાચર બોલતા બંધ થઈ ચૂપ થઈ ગયા. એ બહુ વધારે પડકારા કરતા, આ બે સાધુએ જરા કહી દીધું ને એટલે બંધ થઈ ગયા. તે વખતે થોડી બોલા ચાલીને વિરોધ થઈ ગયો હતો, આવું થઈ ગયું હતું. ત્યારે શ્રીહરિએ કહ્યું, સાંભળો બધા, સાંભળો, તમે બંને હવે પિચકારીયું બંધ કરો. હાર કે જીત કરવી તે અમારા મનમાં ઠીક લાગતું નથી. જ્યાં હાર જીત થતી હોય ત્યાં પરસ્પર મન એક નથી રહેતું, પણ ત્યાં મન અનેક રીતે વહેંચાઈ જાય છે, આવું તરત દેખાઈ આવે છે. જે સમુદાયમાં જેટલું મન એક હોય તેટલો ત્યાં રંગ રહેશે, આનંદ રહેશે, સુખ રહેશે, અને તેટલો જ તેમાં પ્રેમરૂપી રસ રહેશે. જે જે કાંઈ ઉત્તમ બાબતો છે તે બધી પ્રેમ રસમાં આવી જાય છે, અમે રાત દિવસ સહુનું મન પરસ્પર એક રહે એવો વિચાર કરતા જ રહીએ છીએ. અમે આજ કરીએ છીએ કે બધાનું મન એક રહે, પરંતુ જેવા દેશકાળ હોય એવું મારું બેટું થઈને જ ઊભું રહેશ કે આવું કીધું મહારાજ. મહારાજ કે અમે ઘણું ઈચ્છીએ છીએ બધાને એકતા રહે, પણ મારા બેટાનું એમ જ થઈને ઊભું રહેશ કે દેશકાળ પ્રમાણે. પછી શ્રી હરિએ રંગ કીડા બંધ કરાવી અને બધો ગુલાલ પોતાની પાસે મગાવી લીધો અને હવની ઉપર ઉડાડ નાખ્યો. હા, પછી બીજા દિવસે શ્રી હરિ સંતોને પ્રેમથી ભેટ્યા અને વડતાલથી વિદાય લીધી. ત્યાંથી શ્રી હરિ નાર ગયા, નાર, પછી રામોલ, ઉંટવાડા, મોરજ, ખાનપુર, વરસડા, ગલિયાણા, વારણા અને નિંગાળા ઉગામેડી વગેરે ગામોમાં થઈને ગઢપુર પધાર્યા. આ દરેક ગામના હરિભક્તોને શ્રી હરિએ દર્શનાદિકનું ખૂબ સુખ આપ્યું હતું. શ્રી હરિ ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં પધાર્યા, ત્યાં રામનવમીનો ઉત્સવ કર્યો. શ્રી હરિ એકવાર જીવા ખાચરના દરબારમાં ગયા હતા, ત્યાં શ્રી હરિએ જીવા ખાચરને બલિરાજાની કસોટીની વાત કરતા હવળું લેવાના ફાયદા વિશે બહુ ઉપદેશ આપ્યો. હવળું લેવું બાપુ, હવળું લેવું. બલિ તાકુ તાવે બહુ રીતા, તવું વામનકી અરુચિ ન કરીતા, જ્યું જ્યું તાવે ત્યું ત્યું ગુનહી લીના, આપ મેં અવગુણ બહુ ચીના. આ ચોપાઈ બહુ પ્રસિદ્ધ છે. વામનજીએ બલિરાજાને ખૂબ તાવ્યા, ખૂબ તાવ્યા, ખૂબ તાવ્યા, છતાં તેણે વામનજીનો જરાય અવગુણ લીધો નથી. જેવા બાપુ તમારે ન લેવો. વામનજી જેમ જેમ તાવતા ગયા તેમ તેમ તેમનો ગુણ જ લીધો વામનજીનો, અને બલિએ પોતે પોતાનો અવગુણ બહુ દેખ્યો. આમ કરો, પહેલાં તો બલિરાજા વામનજીના બંધનમાં આવ્યા હતા, પણ પછીથી સુજાણ ભગવાન વામનજી બલિના બંધનમાં આવી ગયા. પછી મહારાજે કહ્યું, જીવા બાપુ, અમારી પણ બધી રીત એવી જ છે, તેમાં લેશ માત્ર પણ ફેરફાર નથી. જેને અમારો જેટલો વિશ્વાસ છે તેને અમે અપાર દુઃખ દઈએ છીએ. દાદા ખાચરને વિશ્વાસ છે દઈએ છીએ ને, અપાર દુઃખ દઈએ છીએ, તો પણ તેઓ તેમાં સુખ માને છે. અમે જેટલું દુઃખ દઈએ છીએ તે બધા દુઃખને તેઓ પ્રેમથી સુખકારી માને. તેવા હરિભક્તને અમે ક્યારેય છોડી દેતા નથી. અમે દુઃખ દઈએ તો પણ તમે સુખ માનો. હવળું લ્યો, હવળું. અમે જે અમારા હરિભક્તને દુઃખ આપીએ છીએ તેમાં અપાર સુખ રહ્યું હોય છે બાપુ, પણ વિપરીત મતિને લીધે જીવને તે ક્યારેય લગાર પણ હૂજતું નથી. જે હરિભક્ત અમને પોતાનું મન જેટલું હોંપે છે તેટલો તે સુખી થાય છે, પણ ક્યારેય તે દુઃખી થતો નથી. અમને મન હોંપે સુખી થાય. શ્રી હરિ આ રીતે જીવા ખાચર પાસે વાતો કરી પછી દાદા ખાચરના દરબારમાં પધાર્યા. આ દરમિયાન શ્રી હરિ ચાર વખત વિચરણ કરતા કરતા વડતાલ જઈને ગઢપુર પાછા પધારે છે. ચાર વાર જાય ના જાય, અને જન્માષ્ટમી, પ્રબોધની, રાવનવમી, વસંત પંચમી વગેરે સમય આ કરે છે. આ દરમિયાન વેદાંતાચાર્યએ શ્રી હરિને મળવાની ઈચ્છા જણાવી હતી. પછી મહારાજ વડતાલ પધાર્યા અને વેદાંતાચાર્યને અમદાવાદથી સન્માન સાથે વડતાલ બોલાવ્યા. ત્યાં ચર્ચા થઈ, તેમાં તે પરાજય પામ્યા. છતાં શ્રી હરિએ ઉદાર દિલ રાખી જોબન પગી પાસે તેમને 200 રૂપિયા ભેટ અપાવ્યા. પછી શ્રી હરિ વડતાલથી ગઢપુર પધાર્યા, ત્યાં વસંત પંચમીનો સમયો કર્યો. આ દરમિયાન દાદા ખાચરના પ્રથમ વિવાહ બોટાદના માતરા દાદલની દીકરી કુમુદાબા સાથે કરાવ્યા. પછી શ્રી હરિએ ટાટ પ્રકરણ શરૂ કર્યું. સંતોને ટાટ પહેરાવ્યા. તેના 3 દિવસ થયા ત્યારે જીવા ખાચરની પ્રાર્થનાથી પછી ટાટ પ્રકરણ પાછું બંધ રખાયું. સંવત 1874 માક્ષર માસમાં અંગ્રેજોએ અમદાવાદનું શાસન પ્રાપ્ત કર્યું. સુબાઓ ગયો, જેણે મહારાજને ટાંકામ નાખવાનું કાવતરું કર્યું હતું. શ્રી હરિએ એરણ સાહેબની એક વાર વાઘથી રક્ષા કરેલી વિદેશમાં, તેથી સત્તા પ્રાપ્ત કર્યા બાદ તરત પોતાના રક્ષણહાર શ્રી હરિને ઘણા નીતિમાન સમજીને અત્યંત આદરતાથી અમદાવાદ તેડાવ્યા. ખૂબ પ્રાર્થના વિનંતી કરી, પત્ર લખ્યા અને કુબેર સંઘ છડીદાર વગેરે હરિભક્તોને ગઢપુર મોકલી શ્રી હરિને અમદાવાદ બોલાવ્યા. પછી શ્રી હરિ 7 વર્ષ બાદ ગઢપુરથી હવે અમદાવાદ જવા નીકળ્યા. 7 વર્ષ ન ગયા, સુબાનું રાજ હતું ને, એટલે મહારાજે કહેલું ને તમારો રાજ હશે ત્યાં સુધી નહીં આવીએ. 7 વર્ષે સુબાનું પૂરું થઈ ગયું. મહારાજ ગઢપુરથી નીકળ્યા, બોટાદ પધાર્યા, પછી ખસ ગયા, પછી બગડ ગયા, પછી સુંદરિયાણા, પછી અણિયાળી, પછી ધંધુકા, જવારજ, કોટ, ધોળકા, જેતલપુર થઈને અમદાવાદ રાયપુર દરવાજે પધાર્યા. ત્યારે હેરણ સાહેબ શ્રીહરિની સન્મુખ આવ્યા, પછી ટોપી ઉતારીને શ્રીહરિને નમસ્કાર કર્યા. પછી હેરણ સાહેબે શ્રીહરિને કહ્યું કે મહારાજ, આપની ઉપર જેને જેટલો ભાવ રહે છે તેટલું તેને સુખ રહે છે, આ અમે અમારી બુદ્ધિથી ચકાસીને જોઈ લીધું છે. તમારામાં ભાવ રાખે બધા સુખી રહે છે, અને જેને આપની અરુચિ રહે છે તેને ક્યારેય સુખ શાંતિ હોતી જ નથી. અમે દીર્ઘ દ્રષ્ટિથી જોયું છે, બુદ્ધિશાળીઓ, અમે બહુ લાંબો વિચાર કરીને જોયું છે કે મોટી મોટી સત્તાઓને ભોગવનારા અધિકારીઓ અને મોટા મોટા રાજાઓની સત્તાનો પણ આપના ઉપર અરુચિ થવાથી નાશ થયો છે, તેનો લેશ પણ હુકમ રહ્યો નથી. તેથી તેઓ મનમાં ઘણું દુઃખ પામ્યા છે, અત્યારે પામે છે બિચારા. વળી જેણે પોતાના ઉપર ઘણો જ પ્રેમભાવ રાખ્યો છે તેની દિન પ્રતિદિન રાજ્ય સત્તા વધી છે. એટલે કે હે મહારાજ, ભલી આપનામાં જેણે ખૂબ પ્રેમ રાખ્યો છે એની દિન પ્રતિદિન રાજ્ય સત્તા વધી છે. આપ સહુનું શ્રેય ચાહો છો કારણ કે આપમાં શ્રેયસકારી ગુણ રહ્યા છે. જે લોકો આપનું શ્રેય ચાહે છે તેનું ચોક્કસ શ્રેય થાય છે. ત્યારે શ્રીહરિએ હેરણ સાહેબને કહ્યું કે જ્યાં સુધી તમે નીતિ પ્રમાણે ચાલશો ત્યાં સુધી તમે વધારે ને વધારે આગળ વધતા જશો. હાવ ચોખ્ખી વાત, જ્યાં સુધી નીતિ રાખશો ત્યાં સુધી આગળ ને આગળ વધતા જશો. નીતિ આગળ વધવાનું મુખ્ય સાધન છે, નીતિ. પણ જ્યારે તમે નીતિનો ત્યાગ કરીને ચાલશો, જ્યારે તમે નીતિનો ત્યાગ કરીને ચાલશો ત્યારે તમારી બુદ્ધિમાં અંધકાર વ્યાપી જશે પૂરો. આનો અર્થ એ છે કે જે માણસ નીતિનો ત્યાગ કરીને ચાલે એની બુદ્ધિમાં અંધકાર વ્યાપી જાય છે. આટલી વાત કરીને શ્રી હરિએ અમદાવાદમાં નવા વાસમાં ઉતારો કર્યો અને 7 દિવસ રોકાયા. ત્યાં હરિભક્તોના ભાવ પૂરા કરી બધાને ખૂબ સુખી કર્યા. શ્રી હરિ જ્યારે અમદાવાદથી ચાલવા તૈયાર થયા ત્યારે નાનાભાઈ ભટ્ટ, કુબેરસિંહ, વણિક લાલદાસ, કણબી દામોદર તથા નથુભટ્ટ વગેરેને મહારાજે બોલાવ્યા. પછી નવાવાસની સામે નાયકના ઘરથી સંતોના ઉતારા સુધીની જગ્યા બતાવીને મહારાજે આ બધા અમદાવાદના હરિભક્તોને કહ્યું કે આ સ્થળે સંતો માટે મોટી ધર્મશાળા કરવી છે. આપણે અત્યારે હેરણ સાહેબને ઘણો ભાવ છે, માટે જેટલી કહેશો એટલી જગ્યા આપશે અને નરનારાયણ દેવ અહીં આવીને નિવાસ કરશે, માટે આ કામમાં જરાય તમે આળસ કરતા નહીં, આ જગ્યા મેળવી લ્યો. ત્યારે નાનાભાઈએ કહ્યું અમે જગ્યાનો ચોક્કસ નિર્ણય કરશું. તેથી શ્રીહરિ રાજી થયા. પછી શ્રીહરિ અમદાવાદથી વહેલાલ કણભા થઈ મહેમદાવાદ પધાર્યા. મહેમદાવાદમાં શ્રીહરિ ગામ બહાર વડ નીચે ઉતર્યા. પછી હરિભક્તોએ પૂજા સ્તુતિ કરી. પછી શ્રીહરિ પ્રથમ દુર્લભ રામને ઘેર પધરામણીએ ગયા. તેમણે શ્રીહરિની પૂજા સ્તુતિ કરી અને થાળ જમ્યા. ત્યાંથી શ્રીહરિ બેચર ભટ્ટને ઘેરે પધરામણીએ ગયા. આ બેન અણબનાવ હતો અને ત્યાં પણ થાળ જેમાં. પછી બેચર ભટ્ટે શ્રીહરિની પૂજા સ્તુતિ કરી ત્યારે શ્રીહરિએ કહ્યું, બેચર ભટ્ટ, પાકા જે હરિભક્તો છે તે બીજા હરિભક્તોની સાથે હેત રાખે છે, એને પાકા ભગત કહેવાય. બીજાની હારી હેત રાખે, કોઈ વ્યવહારિક બાબતને માટે પણ ક્યારેય કુહેત કરાવનારું વચન હરિભગત બોલે નહીં. હરિભગત આવું બોલે નહીં કે જે બોલવાથી કુહેત થઈ જાય. કોઈ સ્વયં હરિભક્ત થઈને, પોતે હરિભગત થઈને બીજા હરિભક્તની સાથે સ્વાર્થને લીધે વેર બાંધે છે તો તે પૂરો હરિભગત થયો નથી, હરિભગત જ નથી ભાઈ. હરિભગત થઈને હરિભગતનું બુરું કરવા ઈચ્છે, હરિભગત થઈને હરિભગતનું હેઠું દેખાડવા નઠારું કરવા ઈચ્છે તે પૂરો સત્સંગી કહેવાય નહીં. કેમ જે જે જેટલું બીજાનું બુરું કરવા ઈચ્છે છે તેટલો તેના જીવમાં કુસંગ રહ્યો છે. રાગદ્વેષે કરીને, ઈર્ષાએ કરીને, સ્વાર્થે કરીને બીજાનું બગાડવા ઈચ્છે એટલું એનામાં શું રહ્યું છે, આપણામાં કુસંગ ના હોવો જોઈએ એમ કહે છે મહારાજ. આટલી વાત કર્યા પછી શ્રીહરિ મહેમદાવાદથી વડથલ, ડડુસર, ચુણેલ, ઉમરેઠ, સામરખા આવ્યા. આ બધા ગામડા ફરતા ફરતા ત્યાંથી ચાલતા થયા ત્યારે રસ્તામાં સંતોને સહન કરવાની અને ક્ષમા રાખવાની શિખામણ બહુ આપી. પછી મહારાજ આણંદ પધાર્યા. કારણ કે વચમાં ક્ષમાની વાત એટલે કરી કે આનંદમાં મહારાજનું અપમાન થવાનું છે. કદાચ કોઈને સહન થાય ન થાય, કંઈક શાપ દઈ દે, કંઈક ઝઘડો થઈ જાય. મહારાજ આનંદ પધાર્યા ત્યારે અબૂજ લોકોએ મિથ્યા ગુરુના કહેવાયથી કોઈક ધર્માચારીઓએ આને ઉચકેરેલા, એટલે અજ્ઞાની માણસોએ શ્રી હરિનું અપમાન કર્યું. ભર બજારમાં મહારાજ સામે કાદવ કીચડ ઉડાડ્યા હતા. પછી ત્યાંથી શ્રીહરિ બાકરોલ પધાર્યા, જોળ થઈને વડતાલ પધાર્યા, ત્યાં ભીમ એકાદશી કરી, પછી ત્યાંથી કરમસદ, ગાના, મેઘવા, દેદરડા, વહેરા, બોચાસણ, સુંદરડા થઈને બુધેજ પધાર્યા. બુધેજના હરિભક્તોનો એક સરખો કાયમ રંગ રહેતો, તેથી શ્રીહરિ ત્યાં વારંવાર આવતા અને ઘણું રોકાતા. તે પ્રસંગે ગંધકાર એવું કહે છે કે જે હરિભક્તોનો રંગ એક સરખો હોય અને ઘરમાં સંપ હોય એવું જ્યારે શ્રીહરિ જાણતા હતા ને, ત્યારે તેને ઘેરે અવારનવાર જાતા. એ જેના દિલમાં એક રજ જેટલો પણ અણગમો દેખાતો તો શ્રીહરિ એને ઘેર ચાહે એટલી માથાકટ કરે તેડાવવા તો પણ ત્યાં જાતા નહીં, ટકતા નહીં. આવું મહારાજનું હતું કામકાજ. બુધેશથી શેરી ગોરાળ, ગોલાણા, મોટી બોરું, નાની બોરું, ભોળાત, પીપળી, ગાંપ, ખરોડ, જિંજર, પરબડી, ભીમનાથ, પોલારપુર, ચાણકી, ખાંભડા, સારંગપુર, પીપળિયા થઈને 1.5 મહિના બાદ પાછા ગઢપુર પધાર્યા. ગઢપુરમાં શ્રીહરિએ શતાનંદ સ્વામીને સત્સંગી જીવન ગ્રંથ રચવાની આજ્ઞા કરી, તેમજ જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. ઇતિ શ્રી હરિચરિતામૃત સાગર ગ્રંથે સપ્તદશપુર સંપૂર્ણ થયું. સહજાનંદ સ્વામી મહારાજ.